शरणागत पाप पर्वतम गणेत्वान तदीय सद्गुणम अणुमप्यतुलम हिमन्यते। अज सहजानंद गुरुं भजे सदा, सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः। अक्षरधामाधिपतये राजाधिराजे सर्वोपरि सर्वावतारी श्री स्वामी नारायणाय परम ध्येय मूर्ति सर्व कारण कारण श्री हरि कृष्ण महाराजाय प्राणाधार प्राण प्रिय प्राणनाथ प्रिय वर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमो। एकाकी वनवासी कंद फूल फलासी करुणा निधान पति कृष्णनु महातपस्वी श्री नीलकंठ वर्णी बाल मुनय नमो। सदानंदाय श्री सहजानंद स्वामी महाराजाय आदि गुरु सदगुरु अरिय महासमर्थ हरि रूप निमग्न परम दास साधु सेवक श्री गोपालानंद स्वामी ने नमो। हरि गुरु तुल्य सत्संग मात्र मुक्तानंद मन पंडित प्रवर श्री नित्यानंद स्वामी ने कविवर श्री ब्रह्मानंद स्वामी ने गुणातीत श्री गुणातीतानंद स्वामी वैरागी निष्कुलानंद स्वामी प्रेमी प्रेमानंद स्वामी स्नेही सच्चिदानंद स्वामी त्यागी सदानंद स्वामी धर्मी वात्मानंद स्वामी विवेकी आनंद स्वामी इत्यादि सर्वनंद सद्भ्यो नमो। ग्रंथ लेखक आधारानंद ग्रंथ श्रोत्रु भक्तराज दादा खाचराय मम गुरु श्री राधारमण स्वामी ने सर्व प्रगट सत्य प्रगट हरि भक्ते भ्यश्च नमो। विक्रम संवत 2073 आसो वद पड़ो, आज शुक्रवार छे, चंदी पड़ो, घारी महोत्सव 6 ઓક્ટોબર 2017। શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ શ્રી સહજાનંદ સ્વામીને નમઃ। મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિકૃત શ્રીમદ હરિચરિતામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞમાં આજે 12મા પૂર્વમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને પૂરું પણ કરીશું। આના 86 તરંગ છે। પહેલું તરંગ મંગલાચરણ શ્રી સહજાનંદ સ્વામી તવ पद पंकज धरी माथ वार वार वंदन करत जोरी के दो हाथ। तव चरित्र अपार ही ताके लहे कुन पार शारद शेष महेश ही वेदन लहत ही पार। आ 12મા પૂર્વમાં શ્રીહરિ ગઢપુરથી વિચરણ કરતા 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 સોરઠના ગામોમાં ફરતા 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 ભુજ પધાર્યા છે। ત્યાં અહિંસામય યજ્ઞનું પ્રતિપાદન કરી શ્રીહરિ કાઠિયાવાડમાં વિચરણ કરતા કરતા ગઢપુર પધાર્યા છે। ત્યારબાદ વળી ગઢપુરથી ચરોતરમાં વિચરણ કરતા કરતા જેતલપુર જશે અને ત્યાં જઈને મોટો યજ્ઞ કરશે। પછી વાલો મારો ગઢપુર પાછા પધારશે। વળી ગઢપુરથી ખોખરા મહેમદાવાદ થઈને વિચરણ કરતા કરતા ધમણકા મહારાજ જશે। બસ ધમણકામાં આ 12મું પૂર પૂરું થશે। आपकी आज्ञा हो तो हम आगे चले। तैयार छो? अमृत जिलवा तैयार छो? बड़े प्यारे संतों ने बहुत सारा अमृत निकाल कर हम सबके लिए तैयार किया है। हम क्यों पान करना चुक जाए? बड़ी आसक्ति से हम ये अमृत का पान करेंगे, बड़ी आसक्ति से। क्या आएगा, क्या मिलेगा, क्या लाभ होगा? ओके, तैयार? श्री हरि गढ़पुर से निकला, साथे 10-12 पार्षदों ने लीधा। बहुत झाझा कोई ने लीधा नहीं, कई उपद्रव थावानी शक्यता हती। काठी दरबारों ने कोई ने आ वक्ते महाराजे साचे नहीं लीधा। गढ़पुर थी निकली प्रथम श्री हरि करियाणा पधार्या। मीणबा ने वंदन करी, दाहा खाचर बधान राजी करी, खंभाळा आव्या। त्यां भक्तों ने सुख दई सरदार पधार्या। त्यां बधाने आनंद आप्यो अने महाराज त्यां रोकाणा। ते दरमियान आसोदरमां धींगाणू थयेलो अने एमां कुंडळना हथિયા પટકી મરાણા। મહારાજ એ વખતે સરદાર હતા। વાલા ભક્તો, આપ બધા જાણો છો, એનો વિસ્તાર કરતો નથી, પરંતુ ગ્રંથકાર આધારાનંદ સ્વામીએ કુંડળમાં રહેલા રાયબામાની સમજણ બાબતે અહીંયા થોડીક હાઈલાઇટ કરી છે, પ્રકાશ પાડ્યો છે। આ ઐતિહાસિક પ્રસંગ છે। ધીંગાણું શા માટે થયું આસોદરમાં અને આવું બધું કેમ બની ગયું? ભાવનગરના રાજા હતા બાપુ વજયસિંહજી, એમણે આમ તો કાંઠીઓ સાથે હેત હતું, પરંતુ રાજાના જે કારભારીઓ હતા થોડાક એવા, એમને કાંઠીઓ ઉપર કાંઈક થોડો ઘણો દ્વેષ હશે એટલે કાંઠીઓના ગરાસ બંધ કરી દીધા। કારણ કે બધાના ઉપરી ગોહિલવાડ ધણી ભાવનગર નરેશ 1885ના મહારાજ, એની નીચે આ બધા કાંઠીઓના નાના મોટા ગરાસ આવે, બધા કોઈને 2 ગામ 5 ગામ 10 ગામ 15 ગામ ઉપરથી ઓર્ડર થાય એવું થાય, ગરાસ બંધ કરી દીધા। કાઠીઓ રાજા પાસે ફરિયાદ કરવા ગયા, આ બહુ મોટી એક લાંબા કાળની લડાઈ છે, આપણે એને 5 શબ્દમાં કહીને આગળ હાલવું છે કે જેટલી આપણા મહારાજ અને ભક્તોને ટચ થતી હોય, સ્પર્શતી હોય। ભાવનગર નરેશ વજયસિંહ મહારાજ પાસે આ પાંચાલ પ્રાંતના કાઠી દરબારો ફરિયાદે ગયા છે, પરંતુ કારભારીઓએ આ બધાને રાજા વજયસિંહની ભેળા જ થવા ન દીધા, મુલાકાત જ ન આપવા દીધી। બધા બહુ દુઃખી થઈ ગયા। એ વખતે રાજા આ બધા કારભારીઓનું માનતા હતા, નો મેળ પડવા દીધો, એટલે આ પશ્ચિમ પાંચાલ દેશના કાઠી કુળને બહુ દુઃખ થયું, અને પછી ભેગા થઈને ધીંગાણે ચડ્યા ભાઈ। 200 ઘોડે સવારો કાંઠીઓ ભેગા થઈ ભાવનગર નરેશ નું ગામ આસોદર ભાંગવા ગયા। એમાં કુંડળના હાથીઓ પડગર મોખરે હતા, ઓલા લોકોને ખબર પડી ગઈ હતી આવું કઈક થનાર છે, એટલે એ બધા લેલા બંધ કરીને માલિકર ભરી બંદૂકે તૈયાર હતા, આવવા દે. કાઠીઓ જેવા ગયા, અચાનક કાઠી અસવારોએ જઈને ગામનો ઝાપો રોક્યો અને ગામના લોકોએ અંદરથી ધડાધડ ધડાધડ ગોળીબાર કર્યા. ન જાણે કોણ કેટલા મર્યા, પણ આપણો સ્વામી નારાયણ ઇતિહાસ એવું નોંધ લે છે કે ત્યાં હાથિયા પટગરને ગોળી વાગી લાટમાં અને હાથિયા પટગરનું બહુ માથું જખમાઈ ગયું અને એવો તરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ઢળી પડ્યો. મહારાજને યાદ કરે છે, ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત છે. ભગવાન શ્રીહરિ આવીને એમને ત્યાંથી ધામમાં લઈ ગયા. ત્યાંથી બધા વિલે મોઢે પાછા આવ્યા. આથિયા પટગરની ઘોડી પંખાળી જ્યારે અહીં કુંડળ આવી, રાયબામાંને ખબર પડી આપણો દરબારગઢ છે ત્યાં એનો રહેઠાણ. બાપો તે બારા નીકળી અને પંખાળી ઘોડીને ઓવારણા લે છે કે બાપ, મારા હથિયાને તું ધામમાં મૂકીને આવી છે, કોયલા હાકર લાવો. કે કુંડળની ધરતી ઉપર યુવાન જોધ પુત્રનું મૃત્યુ થતા એક મહિલા ભક્તએ સાકર ગામમાં વેચી અને બધાને એમ કહ્યું, કોઈએ શોક કરવાનો ન હોય, અમે તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, અમારે મોત ન હોય, શરીર પડે એટલે અમે બધા અમર થઈ જઈ, અમર પદને પામીએ છીએ, અમે મરતા નથી, મરે કુસંગી સત્સંગી અમર થાય. આ સમજણી કોની હતી? રાયબામાની. ક્યાં રહેતા હતા રાયબામાં? આપણે ક્યાં રહીએ છીએ? જરાક એમની ચરણ જડેલી ધરતી આપણા માથે પડે તો કદાચ આવી સમજણ જડે. આ ધરતીની એ સમજણ છે, શીખીએ. હા, રાયબામાં જેવા આવા સમજણા અને પ્રેમમાં ગોપાંગનાઓથી આગળ આ મુક્ત હતા. કારિયાણીના માચા ખાચરના બેન રામાનંદ સ્વામીના શિષ્ય, એમના ત્રણ દીકરા, એમાં હથિયા પટગર ધામમાં ગયા. મામયો પટગર પ્રેમી હતા, મહાપ્રેમી સમાધિનિષ્ઠ, અને રામ પટગીર મહાધર્મિષ્ઠ હતા. અમરા પટગર સમજણનો ખજાનો હતા. આ એ વખતે ઘણા આવા મુક્તોએ અવતાર લીધેલા, એને લઈને રામાનંદ સ્વામીને મહારાજ બહુ વાર આવેલા, એટલે આજ આપણે અહીંયા શાંતિથી માળા ભજન થાય છે. હવાલા ભક્તો, આધારાનંદ સ્વામીએ આ વાતની નોંધ લેતા ઘણું લખ્યું છે, પણ આપણે ટૂંકમાં,
પુત્ર કો શોક ન કરે સો લેશા,
સાગર જેવા ગ્રંથમાં આધારાનંદ સ્વામી જેવા ઋષિએ કુંડળના રાયબામાં વિશે આ ચોપાઈ લખી કે પુત્રનો શ્લોક એમણે લેશ પણ કર્યો નહીં.
પુત્ર કો શોક ન કરે સો લેશા, પુત્ર કો શોક ન કરે સો લેશા, સત્સંગ કરી કે મતિ ભઈ તે સા, સત્સંગ કરી કે મતિ ભઈ લે.
આવી મતિ શાનાથી થઈ? સત્સંગ કરી કે. આને સત્સંગ કર્યો કેવાય. ભગવા પહેરી લીધા, કંઠી પહેરી લીધી, તિલક ચાંદલો કરી લીધો, ભગત થઈ ગયા બરાબર, સેવા થોડી કરી નાખી, એનાથી સત્સંગ ન કહેવાય. આવી સમજણ આવે. હાડો હાડ મહારાજના પ્રેમમાં રંગાઈ જઈએ એને સત્સંગ કર્યો કહેવાય. सत्संग करी के मति भई तेसा,
सत्संग करी के मति भई तेसा,
ब्रह्म मौल में गए निज आगे,
ब्रह्म मौल में गए निज आगे।
वाह मारो दिकरो आतियो, ब्रह्म मौल में गए निज आगे। बाप दिकरा तो मारी मोर पुगी गयो धाम्मा। अरे वो बुढ़ी वाहे रही गई, धन बेटा धन, मारी साइड का पी गयो। जाने के धाम्मा जावानी आ कुंडल वासियों ने हरीफाई हलती थी, मोर जाए ना वखान थाए। तो लखाई
ब्रह्म मॉल में गए निज आगे,
मारी आगर मारी मोर भी होगी
निज आगे,
हरिजन होई अति बड़ भागे,
हरिजन होई अति बड़ भागे।
हे मोटो भाग्यशाली थी गयो एवं कह, होई बड़ भागे। भगवान नो भक्त छे भाग्यशाली, झट धाम मिली गयो। शू लांबू जीवन करवा, आ लोक में शू लेवा।
पुत्र को शोक न करे सोलेशा,
पुत्र को शोक न करे सोलेशा। अमे नडियाद में रहता था, ये वक्त नी एक कथा से, त्या एक कुटुंब हरिभगत रोज मंदिर आवतु, कथा में बहतु भावीलू भगत सारू। एनो एक जवान जोध सभ्य एक मारी पासे आवीने बहु ढीलो पड़ी गयो। શું થયું ભાઈ? સ્વામી દુઃખનો આપ ફાટ્યો. અરે ભાઈ, મેં થયું શું? દીકરી મરી ગઈ. દીકરી? મેં કીધું કોની દીકરી? તમારી? ના ના ના, મારા કાકા બાપાના ભાઈની. ઓ ઠીક. શું મન્ય હતી? તાકે 6 દિવસની. એટલું કહેતા તેને આંખમાંથી આહુની ધાર થઈ. હવે મારે શોક કરવો કે શું કહેવું? મારી તો કંઈ મતી કામ નહોતી કરતી. એની દીકરી નહીં અને 6 દિવસની, અને કેવો મોટો માણસ, આંખમાંથી આહુડા જાય ભાઈ, હાવ ઢીલો ઢપ થઈ ગયો. સંસારની આ સ્થિતિ છે. એની સામે રાયબા માને કરોડ વંદન કરી. જે મુક્ત મહિલાનું શરીર આ માટીમાં હમાણું, એ માટીમાં મને તમને બેહવા મળ્યું છે. આવી થોડી ઘણી તો સમજણ મારામાં તમારામાં આવી જોઈ કે આપણે આત્મા છીએ અને આપણો ધણી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. મહારાજ સિવાય આપણું કોઈ નથી. આપણે તો મહારાજના છીએ ને, બીજું બધું પણ મહારાજનું છે. આપણું માનીએ ત્યારે દુઃખ થાય. ભગવાનનું માન્યું હોય તો દુઃખ શેનું થાય? ભગવાન અહીં રાખે યા ન્યા લઈ જાય, ઉનકી મરજી, ઉનકી વસ્તુ હતી. આપણે છે ને માલિક, કે આપણે છે ને એમાં ધણી કે મમતા કે આસક્તિ રાખનારા, હે એ તો બને નહીં. આપણે ભગવાન સિવાય કોઈમાં હેત કે મમતા કે આસક્તિ રખાય નહીં. આ સમજણ જો ક્યાંય ભગવાન સિવાય શરીરમાં, શરીરના સંબંધીમાં, ધનમાં, ઘરમાં, બીજે તીજે, આ મારું, હું એનો, આહારું, આવો તેવો કાંઈક મનમાં અજ્ઞાન પડ્યું હોય તો રાયબામાં જેવી સમજણ ન કહેવાય. તો આપણે હજી સુધારવાનો સમય છે. વહેલા સો પહેલા જાગી જઈએ.
પુત્ર કો શોક ન કરે સો લેશા,
સત્સંગ કરી કે મતિ ભઈ તૈસા. જી જી જી, વંદન કરી અમારે વીરડી વાળા બાબુભાઈ ના પરિવારને વંદન કરી. જલ્પેશ શોક નહીં કર્યો એની બાએ. નાની ઉંમરનો છોકરો, પૈણ્યા એને વર નથી. ક્યા બાત? આપણા સત્સંગમાં એવા ઘણા ત્યાં નહીં, યાદ કરો ને થોડા. હા, કૃષ્ણકાંત ભાઈ વડોદરા, પ્રણવ, હા અરવિંદભાઈ શમશાબાદ એનો નૈતિક, પણ આ બધું સંતો તમારે લઈનો. પ્રવીણભાઈ નવસારી, એની તો બહુ ખબર નથી, જૂનું હશે હશે નહીં, પણ આ બધી ખબર છે. પણ બધી તમારી કૃપાથી હો સંતો, તમે ન મળ્યા હો તો મરી જાય માણસ. હા બાબુ કાકા એ બોલ રાખ્યો, આપણે કેટલોક સત્સંગ થયો હશે, ભગવાન એવું ન કરે, પણ હમણે કઈક એવા સમાચાર આવે તો કેમ થાય એમ. ખાલી આપણી જાતને આપણે ચકાસવી જોઈએ, ચકાસવી તપાસવી જોઈએ.
ब्रह्म महल में गए निज आगे, हरिजन होई अति बड़ भागे, पुत्र को शोक न करे सोलेशा.
निंगाला में पुरुषोत्तम पटेल था, एनो दीकरो नटू हुयो गयो ने शोक न तो करे बिल्कुल नहीं. બધા ભક્તો થાય છે સત્સંગ,
આ વાતની એટલે કે કુંડળ ગામમાં બની ગયેલી ઘટના અને રાયબા માએ જયારે એના દીકરાની પાછળ શોક ન કર્યો, બધાને ધીરજ આપી, બીજાને કોઈને શોક કરવા ન દીધો, એ સમાચાર મહારાજને મળ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે આવી માતાને ધન્ય છે. હે સંતો હરિભક્તો, કુંડળના રાયબા માં જેવી માતાને ધન્ય છે, કેમ જે વિપરીત દેશકાળ આવે ત્યારે જ ખબર પડે છે કે સત્સંગ કર્યો છે કેવો. હોય એસી સમજ કે હરિજન જેતે સત્સંગ મેં મુક્ત હૈ તે, મહારાજ બોલે છે. આપણા સત્સંગમાં આવી સમજણ વાળા જે જે હરિભગત છે તે બધા મહાન મુક્ત છે. આ હું નહીં કહેતો, મહારાજ કહે છે. તેઓ જગતની હાન દુઃખરૂપ હોવા છતાં તેને પણ તેઓ પરમ સુખરૂપ માને છે, દુઃખને પણ સુખમાં પલટાવી નાખે છે. આ સમજણ, આ સમજણ શ્રીજી મહારાજની અંદરથી આપેલી સમજણ છે. આવું છે, ગરાસ માટેની બહુ મોટી ધમાલ થયેલી કાઠી દરબારોમાં અને ગરાસિયાઓમાં, શીતલમાં બહુ મોટી એ લોકોની મિટિંગ ભરાયેલી ને એમાં ત્યાં ખબર પડી ગયેલી ને પછી લડાઈ થયેલી ને બધું બહુ થઈ ગયેલું ઝાઝું. પછી છેવટે આવી બધી ઘટનાઓ બાદ ભાવનગરના રાજાએ જે જે કારભારીઓએ કાઠીઓનું અહિત કર્યું હતું એવી અને જાણ થતાં એ કારભારીઓને છૂટા કરી દીધા ભાવનગર નરેશે, અને યોગ્યતા પ્રમાણે સૌ કાંઠીને લખાણ કરીને ગરાસનો હક આપ્યો અને બધા કાંઠીને રાજી કર્યા. પણ આની પાછળ ભગવાન સ્વામિનારાયણનો અને ભગવાન સ્વામિનારાયણના સંતોનો આશીર્વાદ હતો, એટલે આ કામ ફતે થયેલું. કેમ જે ઘણા કાંઠી દરબારો પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા હતા, પછી તો એક હારા ભગતો એની વાહે બધાયનું કામ થઈ જાય. મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી જેવા મોટા મોટા સંતો હતા, એમની આ બધા કાંઠી દરબારોએ નિર્માની પણ ખૂબ સેવા કરેલી, એમને બધાને એમનો ગરાસ પાછો મળ્યો. સાગર ગ્રંથ એમ કહે છે કે જ્યારે આ બધા કાંઠીઓને પોતાનો ગરાસ પાછો મળી ગયો એ વખતે ભગવાન સ્વામિનારાયણ સરદારમાં બિરાજમાન હતા
અને આ પશ્ચિમ પાંચાલ દેશના બધા કાંઠીઓ ભેળા થઈ ભગવાન સ્વામિનારાયણને દર્શને નીકળ્યા છે. ગ્રાસ મળી ગયા પછી ખુશીમાં. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ આ બધા દરબારોની સામા આવે છે. સરદાર પાદર હામાં જાય છે, બધા દરબારોનું સ્વાગત કરે છે, બધાને બેહાડે છે, બધી ખૂબ ખુશી થાય છે. હારા સમાચાર આ બધા થયા. બે ત્રણ દિવસ બધા કાંઠી દરબારોને ભગવાને પોતાની પાસે ત્યાં સરદારમાં રાખ્યા છે. પછી બધાને રજા આપી, આમ બધા સુખી થયા. પછી શ્રીહરિ સરદારથી નીકળ્યા, ગામ બંધિયા ગયા. ડોસાભાઈનું બંધિયા, મહા મોટા ભગત મહારાજના સમાચાર આવ્યા કે ગઢડે તમને તેડાવે છે. અલા ભાઈ જોખજે કપા, અત્યારે ધારણ થઈ છે એમ કહી વિયાઈ ગયા. ડોસો ભાઈ, કમાલ કી બાત હૈ, કહેવાના સંસારમાં હાવ અલિપ્ત, તમારી જેવા ક્યાંય સોટેલું નહીં સંસારનું એક તણખલું. થાવું હોય થાય, હું ને મારો ઠાકોર જગત બધું કાણું, ઠાકોર બેઠા પાણે હું ધોરી તાણું, આખું જગત ખોટું કરીને બેઠા એને પછી હું મારા ભાઈ અડે. બંધિયાવાળાને રાજી કરી ગોંડલ પધાર્યા મહારાજ. ગોંડલના ભક્તોને દર્શન દઈ જેતપુર આવ્યા. જેતપુરમાં બધાને સુખ આપી ફરેણીમાં, ફરેણીથી ધોરાજી, ધોરાજીથી ભાડેર, ભાડેરથી મેઘપુર, મેઘપુરથી માણાવદર, પીપલાણા, આખા અગતરાય થઈને કાલવાણી પધારે. આ બધો સોરઠ પ્રાંત ભગવાને ખૂબ સત્સંગથી પલ્લવિત કર્યો. હવે કાલવાણી પધાર્યા અને ત્યાં પછી મહારાજે તુલસી વિવાહનો ઉત્સવ કર્યો. બધાને સુખ આપ્યું. અહીં ગ્રંથકાર અલગ અલગ સ્થળે શ્રીહરિએ પરમહંસો કરેલા તે પ્રસંગનું વર્ણન બહુ મોટું કરે છે. આમ તો કહેવાય છે કાલવાણી, માંગરોળ વગેરેમાં ઘણા પરમહંસ જુદી જગ્યાએ કર્યા હતા. 500 પરમહંસ કહેવાય છે, પણ ઘણા સાધુ હતા. જે પરમહંસ સંન્યાસીને વર્ણી એ બધાના પવિત્ર નામ આદરભાવથી એક વાર પણ કાનથી જો સાંભળવામાં આવ્યા હોય તો એ શ્રદ્ધાળુ શ્રોતાને ફરીવાર આ સંસારમાં આવવું પડતું નથી. જે આપણે બધા સાંભળી ગયા છે વાલા ભક્તો, આ 12મા પૂરના તરંગ 5થી તરંગ 14 સુધી એટલે કે 10 તરંગમાં આધારાન સ્વામીએ આ બધા પરમહંસોના, બ્રહ્મચારીના, સંન્યાસીના નામ લખ્યા છે. એમાં 1529 જેટલા પરમહંસોના નામ છે. કેટલા? 1529. અને 23 વર્ણી કહેતા બ્રહ્મચારીનો નામ છે અને 16 સંન્યાસીનો નામ છે. એટલે કુલ 1568 નામ આ 10 તરંગમાં સ્વામીએ પોતાના હાથથી લખ્યા છે. એ આપણે સાગર કથામાં સાંભળ્યું છે. પછી શ્રીહરિ કાલવાણીથી માંગરોળ બરોબર સંધ્યા સમયે પધાર્યા. ત્યાં સૌ હરિભક્તોએ સ્વાગત સામયું કર્યું. ત્યારબાદ શ્રીહરિ ઉતારે પધાર્યા, બધાને બહુ વાતો કરી. પછી વાલો થાક્યા પાક્યા સૂઈ ગયા. પછી હવારે ઉઠીને સંતોએ જ્યારે નારાયણ ધૂન કરી ત્યારે મારો વાલો જાગ્યા. જાગીને સંતોને કહ્યું, સંતો જે જે ગામમાં તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતા હોવ છો અમે ત્યારે ત્યાં હાજર રહીને સાંભળતા હોઈએ છીએ. એવું બોલ્યા, જાગીને એવું બોલ્યા કે જે જે ગામમાં આપણા સંતો છે, હરિભક્તો છે, તે જ્યારે જ્યારે અમારું નામ લેતા હોય છે ત્યારે અમે ત્યાં જ હાજર રહીને સાંભળતા હોઈએ છીએ. મેં કીધું, એ તમે સાંભળ્યો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, ભગવાન સાંભળે છે હાજર રહીને. એનો અર્થ એવો થાય કે આપણે જ્યાં સુધી સ્વામિનારાયણ 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 બોલીએ ત્યાં સુધી મહારાજ આપણી પાસે હાજર ને હાજર રહેશે. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. તમે બધા સેવા કરતા કરતા કીર્તન બોલતા હોશો, ધૂન બોલતા હોશો, સીજીવાડીમાં અહીંયા ત્યાં ભગવાનનું નામ લેતા હોશો, સ્મરણ કરતા હોશો, ત્યારે ભગવાન તમારી હારો હાર તડકામાં, નીંદણામાં, કામમાં જોડાયેલા હોય. બોલો, હે વાત છે. તમે બધા બહુ ભજન કરતા કરતા સેવા કરો, મને ખબર છે. ભગવાન ભૂલવાની વાત નહીં. ત્યારે ભગવાન પણ તમને ક્યાંથી ભૂલે, મને કયો જોઈ? હે, તમે આખો દી કુંડળમાં દોડાદોડ સેવા કરો ને વળી ભગવાનનું સ્મરણ કરો, એકબીજાને પગે લાગો, એકબીજાને મુક્ત જોઈને વંદના કર્યા કરો. એટલે આ માણા મરી જાય એને બધા મુક્ત કહે છે. જીવતાને મુક્ત માનીને પગે લાગી લે એને અક્ષરધામમાં પગે લાગી આવે જેટલું ફળ આઈ નહીં થઈ જાય. શું કામ લાભ જવા દેવો? હે સંતો, જે જે ગામમાં સંતો હરિભક્તો અમારું નામ લેતા હોય, સ્વામિનારાયણ સ્વામી બોલતા હોય, ત્યારે અમે ત્યાં જઈને એને સાક્ષાત સાંભળીએ છીએ. અને પછી એક વાક્ય બહુ સરસ બોલ્યા, મનુષ્ય દેહ કો લાભ હે ઇતના. હે મનુષ્ય દેહ નો આટલો જ લાભ છે. ભજન કરના ભગવાન કતિત ના. બોલો, મનુષ્ય દેહ નો કેટલો લાભ છે? ભજન થાય એટલો. કરો કરો ભજન, કરો ભજન, કરો. કારણ કે મનુષ્ય દેહ નો લાભ જ આટલો છે. મસ્ત છે. મનુષ્ય દેહ કો લાભ હૈ ઇતના, ભજન કરના ભગવાન કો તિતના. માટે હાલતા ચાલતા ખાતા પીતા કામકાજ કરતા આવતા જાતા સ્વામિનારાયણ 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 ચાલુ જ રાખજો. શું કામ છે બીજું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ટેવ પાડો મારા બાપ, ટેવ પાડો. કુંડળમાં રહેનારા આપણે બધા આવી ટેવ પાડી દેવાય. સેવા કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અહોભાવથી. કારણ કે મનુષ્ય દેહનું ભજન થાય એટલું જ ફળ છે. બાકીનો મનુષ્ય દેહ નિષ્ફળ ગયો, પછી શ્રીહરિ માંગરોળથી લોજ બધાર્યા. ત્યાં શ્રીહરિએ સંતો હરિભક્તોની સભામાં એવી વાત કરી કે પરસ્પર એકબીજા ઉપર ઘણા જ ભાવથી હેત રાખો. શું બોલ્યા? પરસ્પર એકબીજા પ્રત્યે ખૂબ હેત રાખવું, ઘણા ભાવથી હેત રાખવું. કુહેત રાખી ક્યારેય બોલવું નહીં. એકબીજા પ્રત્યે થોડો ખાર રાખીને, આંટી રાખીને, યુક્તિ પ્રયુક્તિથી ડૂટીએ મેલ રાખીને ક્યારેય બોલવું નહીં. આ હરિભગત પણ નથી, આ તો કળિયુગ પણ છે. કળિયુગ પણ કુહેત તો આગ અને ઝેર જેવું છે સાહેબ. કુહેત, અહીંયા વેરની કે દ્વેષની વાત જ નથી. કુહેત, કુનો અર્થ થાય થોડું ડાઉન. ડાઉન હેત આગ અને ઝેરના જેવું છે. તો દ્વેષ અને ઈર્ષાની તો કાં કથા કરવી. અમહિમા જ બોલો. થોડો મહિમા ઓછો થઈ જાય ને અમહિમા કહેવાય, થોડું હેત ઓછું થઈ જાય એને કુમહિમા કહેવાય. તમે કુમાર શબ્દ સાંભળ્યો છે? કુમાર કુમારી, એનો અર્થ જાણો? સંસ્કૃત ભાષામાં માર એટલે કામદેવ કહેવાય. શું? માર એટલે એ જ બધાને મારે છે ને, એટલે એનું નામ માર ખોટું નહીં કહે. રાવણને કોણે માર્યો? કૌરવ અને દુર્યોધનને કોણે માર્યા? કામે માર્યા. એટલે માર એનું નામ ખોટું કાંઈ નથી. પણ નાની ઉંમરના હોય એને કુમાર ને કુમારી શા માટે કહેવામાં આવે છે? કુ એટલે ઓછો અથવા નહીવત યા નહીં. કુમારી કુમાર કહેતા એમાં કામ હોતો નથી. કુમાર સમજાણો. પણ એ નાની ઉંમરના હોય એના માટે કુમાર કુમારી શબ્દ છે. પછી આપણે જમાઈ માટે ફિક્સ કરી દીધો, કુમાર આવ્યાસ. આ હેનો કુમાર હવે માર ખાયો છે. ઘણા ટીપે છે ત્યાં તેડવા જાય ને કુમાર, એટલે ઓલા મારવા જ માંડે. પછી સમાચાર આવે આ માર ખાઈને આવ્યો, લઈને આવવાનું બદલા માર ખાય. પણ કુમાર એટલે કે જેમાં કામ નથી. તો તમે સમજી ગયા, કુહેત ન રાખવું એટલે હેત ઓછું નહીં થવા દેવાનું, હેત વિનાના નહીં થવાનું, અરસપરસ એકબીજાને સુહેત હોવું જોઈએ. શું? હા, સારું હેત, વધારે હેત, સુષ્ટુ હેત, ખૂબ હેત, પણ કુહેત તો નહીં કરવાનું, કે હેત ઓછું નહીં થવા દેવાનું, હેત ઓછું થાય એવું બોલવાનું નહીં. પાકું જ્યારે હરિભક્તો અને સંતો પરસ્પર એકબીજા હરિભક્તો અને સંતોનું મહાત્મ્ય સમજે, હ શું કરે, મહાત્મ્ય સમજે અને મહિમા ગાવા લાગે, ત્યારે એકબીજાના હુકાઈ ગયેલા હૃદય લીલા છમ થવા માંડે, હરિયાળી છા જાય મેરે ભાઈ. પણ જ્યારે સંતો અને હરિભક્તો એકબીજાનું મહાત્મ્ય સમજે નહીં અને દોષ કહેવા લાગે, ત્યારે તે બધા દોષ તરત જ દોષ જોનારામાં આવીને વસે છે. કોણ વસે? અને એ બધું હૃદય બાળી દે, ત્યાં થઈ જાય ઉઝળ. બાપા દોષ તો હું સારું કામ કરે મને કહો છો. કારણ કે હરિભક્તો અને સંતો તો કલ્પવૃક્ષના જેવા છે, તેથી તેમને વિશે જેવું ચિંતવે અર્થાત જેવું કલ્પે તેવું તરત જ થાય છે. પછી વાય દોવે ગળો રહ્યો, દિન ચાર માં આંધળો થયો. વિસનગરના શોભારામ શાસ્ત્રીની વાત કરી, એણે સત્સંગ પ્રત્યે ભગવાન પ્રત્યે અવળાઘાટ કર્યા, કે તમારો સત્સંગને સ્વામિનારાયણ સાચા હોય તો હું દિન આઠમાં આંધળો થાઉં કે ચાલાઉં. પછી વાય દો બોલો વેગળો રહ્યો, દિન ચારમાં જેવો ભાવ કરે એવું થાય, માટે હું કામ નબળા ભાવ કરવા જોઈએ. એ મારા બાપ, નબળો ભાવ એના કરતા હારો તાવ, એમાં શરીર જ નબળું પડે, ઓમાં જીવ નબળો પડી જાય. મારા ભાઈ તાવ આવે એ હારો, નબળો ભાવ નહીં હારો. પછી શ્રીહરી લોજ થી હાલ્યા સુત્રેજ ગામ ગયા, ત્યાંથી બાલાગામ થઈને માણાવદર પધાર્યા. ત્યાં પૂર્વવાસી હરિભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું, ચરણમાં શ્રીફળ ધર્યા, પછી સભા થઈ. સભામાં શ્રીહરિ માંડ્યા વાતો કરવા, માંડ્યા વાતો કરવા, અને ત્યાંના નવાબ ગજેફર ખાન આવ્યા. તેમણે શ્રીહરિનું પૂજન કરાવ્યું અને હાથ જોડીને શ્રીહરિને પૂછ્યું, અરે પ્રગટ અલ્લાહ, આપ દર વર્ષે અલગ અલગ કાયદાઓ નિયમો કેમ ઘડ્યા કરો છો? અમે સાંભળ્યું છે કે તમે બધા કલમા ફેરવા કરો છો, નિયમ બદલાવા કરો છો, તમારો સત્સંગ આ રીતે ચલાવો છો, એનું શું કારણ છે? ત્યારે શ્રીએ કહ્યું, ગઝેફર ખાન, સમર્થ ગુરુની વાત અલગ હોય છે. હે, સમર્થ ગુરુની દ્રષ્ટિમાં જે યોગ્ય જણાય તે પ્રમાણે તેઓ વર્તનમાં આચાર વ્યવહારમાં ફેરફાર કરે છે, જ્યારે જેવી જરૂરિયાત જણાય ત્યારે. અને તે ફેરફાર કરે છે ત્યારે કોને કેટલો ખપ છે તે પ્રગટ દેખાઈ આવે છે. કસોટી છે, પરીક્ષા છે, ભણતા હોય એની એક્ઝામ હોય જ, એની પરીક્ષા હોય જ. મહારાજ કે અમે એવા શિક્ષક છીએ, ટીચર છીએ, ગુરુ છીએ, આ બધા અમારા સત્સંગી અમારી પાસે ભણે છે, મુક્તપણું ભણે, અમે વારે વારે નિયમ બદલીએ, એની વારે વારે પરીક્ષા લઈએ છીએ. પરીક્ષા જોઈએ ને, હવે મહારાજ હતા ત્યાં બધી પરીક્ષા હતી, મહારાજ ગયા પછી ની ગઈ, હવે કોણ પરીક્ષા લે? અને પરીક્ષા વિના સાવધાની ન રે, કેમ સંતો બોલ્યા નહીં? પરીક્ષા આવવાની હોય ત્યારે કેવું વંચાય? પરીક્ષા હોવી જોઈએ, પણ હવે તો કોણ પરીક્ષા લે? અયનું હમા હમું રહે કેમ જેના રખવાળ ગયા. અરે ઉપાડી લેવું જોઈએ તરત, એનું નામ મહાપુરુષો કહેવાય. આ તો 64 પદી તમારે ગળે વણાઈ ગયેલી વસ્તુ કહેવાય, ભલા માણા આજે પણ કહેવાય. હવે ન હાલે, બોલવું જ પડે. કોને આવડે છે 64 પદી? તનાટન ધડાધડ ફટાફટ લટાલટ,
કૃષ્ણ પધાર્યા
કેડેની વાત, ભલી ભાગવત બાકી કરો, અસુર બહુ તપાત, હરી નારી ઘેર રાખી, અર્જુન નું નામ બજુ કાય, ગાંડીયો તું તોય ન થયા તેની સહાય, બુઢા પણ આવ્યું નતું માટે પ્રભુ ગયા પછી એમ થાય તેમાં સંશય શયા સમા સમુરહે કહો કે જેના રખવાડ ગયા માટે સમજ સર્વે સુજાન વચન માં વર ગીરે જો કહે નિષ્કુણ આનંદ નિર્વાણ કઠણ પર આવી છે જો
હમા હમુ રહે કેમ જેના રખેવાળ ગયા. મહારાજ હતા તાર રખેવાળી કરતા ને પરીક્ષાઓ લેતા ને પ્રકરણ બદલતા ને વડતા ને ટોકતા ને જગાડતા ને રોકતા ને બધું કરતા. હવે કોણ કોનું ધ્યાન રાખે ને કોણ કોને કે મારા ભાઈ કઠણ પળ આવી છે માટે વચનોમાં વળગી રહેજો, નહીતર ઉડી જાહો ક્યાંક. બાબા મહારાજ કે અમે સમર્થ ગુરુ છીએ. ગજેફર ખાન સમર્થ ગુરુ કી બાત અલગ હે, તેઓ વર્તનમાં આચારમાં ફેરફાર કર્યા જ કરે, અને ફેરફાર કરે છે ત્યારે કોને કેટલો ખપ છે એ પટ લઈને દેખાય આવે. એ ગુરુના આજ્ઞા વચનમાં એવો પ્રતાપ રહ્યો હોય છે કે તે શિષ્યના અનંત જન્મના પાપોનો વિનાશ કરી નાખે છે. ગુરુનું આજ્ઞા વચન આટલું તાકાત વાળું છે. પકડે તો ચેલો આગીના પકડે તો ચેલાને કઈ ધ્યાનમાં ન હોય આગીના ફાગીના તો વાત નહીં હો, બાકી ગુરુના આગીના વચનમાં એટલો તાકાત હોય છે કે તે શિષ્યોના પાપોનો વિનાશ કરી નાખે છે. સમર્થ ગુરુ વિના કોઈના પાપ છૂટે નહીં. પાપોથી છોડાવ્યા ઉપરથી જ ગુરુના સામર્થ્યની પરખ થાય પરખ. આ પ્રમાણે શ્રીહરિએ સૌના સાંભળતા ગજેફર ખાન નવાબની આગળ 3 કલાક રાત્રિ વીતી ત્યાં સુધી વાતો કરી માણાવદરમાં. પછી નવાબ વિસ્મય પામ્યા અને તેમણે વિદાય લીધી. પછી શ્રીહરિ તંબુ મોઢી ગયા, ભાઈ તંબુ ઉતારો હતો. પછી શ્રીહરિ હવારે માણાવદરથી પીપલાણા ગયા, ત્યાં બધાને રાજી કર્યા, ત્યાંથી મેઘપુર પધાર્યા, ત્યાં મૂળજી લુવાણાની અસુરો દ્વારા હત્યા થઈ. આ કથા આપણે બહુ લાંબી કરી ગયા છે, આયા આગે હમ કુછ નહીં કહેંગે, પણ મૂળજીભાઈ લુવાણા પાર્ષદ મહારાજના એની મેઘપુરમાં હત્યા થઈ ગઈ. પછી શ્રીહરી મેઘપુરથી ભાડેર પધાર્યા, ધોરાજી ખાંડાધાર ગોંડલ બંધિયા બધા ફરીવાર આવ્યા, સરદાર રાજકોટ ખીરસરા મોડા અલૈયા શેખપાટ થઈને ભાદરા પધાર્યા. ત્યાં 1 માસ સુધી રોકાયા અને જેતલપુરમાં યજ્ઞ કરવા માટે ગોવિંદાનંદ સ્વામીને પત્ર લખ્યો કે અમે તો આ બાજુ છીએ, તમે જેતલપુરમાં જગન કરી જો. સ્વામી કે બહુ સારું. અને બીજો પત્ર એવો લખ્યો કે આટલા જણા તમે પરમહંસ થઈને ભુજ આવજો, 18 હરિભક્તોને પરમહંસ થઈ કાશીની યાત્રા કરી ભુજ આવવાનો એ પત્રમાં હુકમ કર્યો. પછી શ્રીહરિ ભાદરામાં અન્નકૂટ ઉત્સવ કરી કોઠારિયા ગામ ગયા, પછી ભીલા ગામમાં અને ત્યાંથી માળિયા પધાર્યા. ત્યાંથી આધોઈ જતા રસ્તામાં લાલજી હુતારાના પ્રસંગો બન્યા. સાંભળ્યું તમે લાલજી હુતાર થયા ને સાચું, ત્યાંય આખી કથા આવે, પણ આમાં આપણે જવું નથી. નિષ્કળાનંદ સ્વામીનું આખું આખ્યાન આવી જાય. પછી આધોઈ જઈને શ્રીહરિએ લાલજીને નિષ્કુળ કર્યા, નિષ્કળાનંદ સ્વામી નામ પાડ્યું, સાધુ કર્યા. પછી શ્રી આધોઈથી નીકળી કચ્છમાં સૌને દર્શન દેતા દેતા ભુજ પધાર્યા અને નિષ્કુળાનંદ સ્વામી આધોઈના સ્વરામાં યમદંડ ગ્રંથ લખવા બેઠા. અહીંથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યના શ્રી ગણેશ થયા. પહેલો વહેલો ગ્રંથ કયો લખાણો? યમદંડ. શ્રીહરિ ઘેર ઘેર હરિભક્તોના થાળ જમવા જતા ભુજમાં. તે દરમિયાન બોલે આ પત્ર લખેલા ને 18 જણાને, એ બધા 18 પરમહંસો ભેગા થઈ અને ભુજ આવ્યા. અહીંયા બસ સ્ટેન્ડ છે, ત્યાં મહારાજ હામે ગયા હતા. મહારાજ સભા કરીને બધાને ભેટ્યા ને હાકર વેચીને બહુ સન્માન કર્યું. પછી ઘેર પાછા જવા બધાને કહ્યું ત્યારે કે હવે હાથીએ બેહાડીને ગધેડીએ નો બેહાડશો,
હવે સંસારમાં શું જવું છે મહારાજ? કે અમે જેમ કહ્યું ને આવ્યા એમ, અમે કહ્યું એમ જાઓ, તમારા દ્વારા ત્યાં તમને રાખીને અમારા બહુ જીવના ભલા કરવાના છે. હા, તમારા જેવા બધા હરિભગત હોય તો આવું બધું આવે કેમ? બોલ્યા નહીં મહારાજો, જુઓ ને આ બધા ઝાલાવાડના હરિભક્તો આમ જુઓ ને બધું ઘણું લેવા છો. આવું બધું આવતું હોય તો આપણે મહારાજને રોજ ઝાલાવાડમાં એક આંટો મરાવી. આ કરના કેવા મોટા ગાંગડા છો. હા, આ છે ફ્લોટ છે ભાઈ, આ બધો વઢવાણનો કિલ્લો છે. સારું છે. આ તો આમ ઘારી જીમ્યા છીએ તે આમ એવું આમ સારું લાગે છે. ઘારી જમાડી તમે ન હોત તો કોણ ખવારત? ભૂખે મરત આપણે બધા. ભુજમાં શ્રીહરિએ પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કર્યો. પછી ભુજમાં રહ્યા એ અરસામાં ભુજના જગજીવને હિંસામય યજ્ઞનો આરંભ કર્યો. એના ભાઈ રામચંદ્રના આમંત્રણથી શ્રીહરિ એના યજ્ઞમાં ગયા. બકરા બકરા જોયા. મહારાજને એમ થયું કે ઠીક નહીં. પછી મહારાજને એમ થયું કે આપણે પ્રયત્ન કરવો જોઈએ, એટલે મહારાજે રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ કાંઈ માન્યા નહીં. જીવ પોતાના શરીરને માટે જેટલા પાપ કરે છે, મારે જેવું કીધું, તે તલતલ જેટલા પાપના ફળને ભોગવે છે ભાઈ. આ પાપ ગણાય, એક પાપનું ફળ હજાર ગણું થાય છે. અને જ્યાં જીવ દેહ ધારણ કરે છે ત્યાં તેને તે ફળ મળે છે. આ લોકમાં જીવ જેટલા પ્રાણીઓને મારે છે તે બધા મરેલા પ્રાણીઓ તે મારનારા જીવને 1000 વાર અત્યંત ક્રૂર થઈને મારે કાપે છે. બોલો, હિંસા બહુ ખરાબ વસ્તુ. આ સાંભળી જગજીવન મહેતાએ શ્રીહરિને એમ કહ્યું કે અરે ઓલ સજ્જાનંદ સ્વામી, યજ્ઞમાં હિંસા કરવાથી પાપ લાગે છે, આમ જે લોકો માને છે ને એને પાપ લાગે. અમે પાપ માનતા નથી એટલે અમને પાપ અડે જ નહીં કહે. એ સાંભળીને શ્રીહરિને એમ થયું કે આ તો હાવ અસુર છે. પછી એટલે આ બધા યજ્ઞના યજમાન હતા અને યાજ્ઞિકો હતા, બ્રાહ્મણો, એમને મહારાજે કીધું. એટલે ભાઈ આમની તો મતિ ઠેકાણે નથી, પણ તમે બધા વિદ્વાન બ્રાહ્મણો ડાયા માણસો છો, કંઈક વિચાર કરો. સમજુ માણસ કીર્તિ માટે ધન સંપત્તિનો ત્યાગ કરે છે. આવા બધા યજ્ઞ કરીને તમારા બાપ દાદાની અર્જિત કરેલી કીર્તિનો નાશ ના કરો યાર. કલ્યાણ માટે મનુષ્ય તનનો ઉપયોગ થવો જોઈએ. આવી હિંસા બિંસા કરીને આપણે આપણા વડવાઓના પુણ્યને બોળી ન નાખવું જોઈએ. એ સમજો, માણસ કીર્તિ માટે ધન સંપત્તિનો ત્યાગ કરે છે. કીર્તિ માટે ધન સંપત્તિ થોડીક જાતિ વચ્ચે જવા દે. માણસ છે ને બાંધી મુઠી લાખની આબરૂ ઓછી ન થવા દે. કરોડોનું ધન હોય તો પણ તેની સામે માણસ દેખતો નથી, નાક જાળવે છે. જે ચક્રવર્તી રાજા હોય છે તે કીર્તિ માટે તો કરોડો શરીરનો પણ ત્યાગ કરે છે, પણ કીર્તિનો ત્યાગ નહીં કરતા. કીર્તિ શરીર અને ધન કરતા મોટી છે, મોટી છે. આબરૂ વગરનો માણા કોડીનો ગણાય. કીર્તિ વિનાની સંપત્તિને ખુવાર સમજે છે તે પ્રમાણે જ. હવે આ કીર્તિની વાત આવી. હવે આટલી વાત કર્યા પછી એમ કહે છે તે પ્રમાણે જ. એટલે હું તે પ્રમાણે જ, તે પ્રમાણે જ સંતો અને હરિભક્તો પરમ મોક્ષ, જે આત્યંતિક મુક્તિ, એને શ્રેષ્ઠ સમજે છે. જગતના માણસો અને સારા સજ્જનો, બુદ્ધિશાળી રાજાઓ જેમ કીર્તિને બહુ શ્રેષ્ઠ વસ્તુ માને છે, એને માટે ધન જવા દે, રાજ જવા દે, માથું જવા દે, પણ કીર્તિ ન જવા દે. એમ સંતો મોક્ષ ન બગડવા દે, પોતાનો મોક્ષ બગડવા ન દે. હજાર કામ બગાડે પણ મોક્ષ બગાડે નહીં, એનું નામ સંતોરી ભક્ત. પરમ મોક્ષ એમાં પ્રેમ રાખે છે. જે મોક્ષરૂપ કીર્તિ છે તેનો ક્યારેય નાશ થતો નથી, અને બીજી કીર્તિ કોઈ પ્રકારની હોય પણ તે અમર હોતી નથી. અને મોક્ષરૂપ કીર્તિ મર હોતી નથી, એ અમર હોય છે. અને બાકીની ગમે એટલી કીર્તિ હોય છતાં એ મર હોય છે, કીર્તિ કોઈ અમર નહીં. આ તમને કીધું, ભલે એને માટે માણા મરી જાય પણ એની પાછળ એની કીર્તિ એ મરી જાય અમુક વર્ષે, પણ પરમ મોક્ષ તો અમર ચીજ છે. શું? એટલે એને ઉપનિષદમાં અમૃતત્વમ કીધું છે. શું? અમૃત. તે મોક્ષરૂપ કીર્તિ સર્વોત્તમ છે અને ઘણી અનુપમ છે. તેનો ક્યારેય પ્રલય થતો, બસ જેનો પ્રલય ન થાય ને એવી વસ્તુ આપણે મેળવવી છે. આટલું કહીને શ્રીહરી ત્યાંથી ઉતારે પધાર્યા જગજીવનના જગનમાં. પછી ભોજના રાજા ભારમલજીના કહેવાથી દિવાન ફતેહ મહમદે જગજીવનનો યજ્ઞ ટાળી નાખ્યો, યજ્ઞનો ભંગ કર્યો. તેથી રસોઈ ભરાયેલા જગજીવને કાવતરું કરી સ્વામિનારાયણ ભગવાનની આબરૂને લીલામ કરવા માટે બે વેશ્યાઓને મહારાજને ઉતારે મોકલી લ્યો. આ ઓછો નહીં. એના ઘરના સ્વામિનારાયણના સત્સંગીને આ માળો કોબાડ, એટલે એના ઘરના ભજન કરે સત્સંગમાં આવે ગમે નહીં. એટલે પછી એના ઘરનાને સજાનંદ કહેતો. ક્યાં ગઈ સજાનંદ? આવું કરતો આ જગજીવન. પછી બે વેશ્યાને તૈયાર કરી કંઈક પૈસા દેવાનું કહીને કહ્યું, તું સ્વામિનારાયણને ભષ્ટ કર. પછી બે આવી મહારાજ બેઠા ત્યાં, આવીને મહારાજની પૂજા કરે છે, પગે લાગીને ભાવ દેખાડીને પછી મહારાજ મોરે નાચવા માંડી, અંગ પ્રદર્શન કર્યું. મહારાજ આમને જોઈ રહ્યા. પછી હું થાકી ગઈ નાચીને. પછી મહારાજ કે, સાંભળો કે હાડ માંસ લોહી પાસ પરુ મળ વિષ્ટાની બે કોથળીયું ભરી હોય ને એવી તમ મને દેખાવજો. ત્યારે બેચારી હેઠું જોઈ ગઈ. પછી મહારાજે એવી એના ઉપર અમી દ્રષ્ટિ કરી તે બેન સમાધિ થઈ અને બે ભગવાનના ધામમાં ગઈ અને ત્યાં પુરુષોત્તમ નારાયણના તેજોમય દર્શન કર્યા અને ખબર પડી ગઈ કે આ તો ભગવાન છે, આપણે ભેખડે પ્રાણીઓ. પછી બે પરમાત્માને પગે લાગીને રોઈ પડી કે અમને જગજીવનને મોકલી હતી, અમને ખબર નહીં, અમારો અપરાધ માફ કરો અને અમને તમારી ભક્ત માનો, અમને તમારી સ્વીકારો અને સત્સંગ અમને કરાવો. પછી મહારાજે બેન કંઠી બાંધી. તે ઓલી જગજીવનની ઘરવાળી એક જ ભગત હતી, ત્યાં બીજી બે ભળી, ત્રણ ભગત થઈ ગયા. પછી એને જ ઘેરે સભા થતી ને ઓલો ખીજાતો. હાવ છેલો ભોજમાં બોલો. પછી તો જગજીવનભાઈનો બહુ મગજ ગયો, તેથી એમણે હિરજીભાઈને બોલાવીને કહ્યું, ખીજાનો કે સ્વામિનારાયણ આ નગરમાં જો રહેશે તો અમે તમને દંડ કરીશું. બે ભાઈને સ્વામિનારાયણને કાઢો. પછી આ વાત હિરજીભાઈએ શ્રીહરિને કહી, હવે તમારે જવું જોશે. મહારાજ કે સારું, અમે તમને કીધું હતું તમે જાઓ કહેશો ત્યારે જઈશું. એમાં હું થોડુંક બોલબોલ કરતા, તમે કાઠિયાવાડમાં બંધાઈ ગયા છો ને આ બાજુ ઓસાર્યો છો ને, તો મહારાજ કહેવા તમે જાઓ કોણ તાર જાઓ તે આવી ગયો. મહારાજ હવે તમે જાઓ. મહારાજ કે તો આલ્યા તમે કોઈ ઓલી ભી આવીને હિરજીભાઈ કહેવા ગામ બદલો. પછી શ્રીહરિએ હિરજીભાઈનું માન રાખવા બીજે દિવસે ભુજથી નીકળી માનકુવા, તેરા, કાળા તળાવ, અંજાર, માંડવી વગેરે ગામોમાં વિચરણ કર્યું. આ દરમિયાન શ્રીહરિના કહેવાથી ગોવિંદાનંદ સ્વામીએ જેતલપુરમાં યજ્ઞ નિર્વિઘ્ન પૂરો કર્યો. મહારાજે પત્ર લખ્યો હતો ને, તમે યજ્ઞ કરજો એમ. યજ્ઞ કર્યો, થોડાક રૂપિયા વધ્યા. પરજીસણવાળા નાના ભાઈને ત્યાં મુકાવ્યા ને મહારાજને ન આપ્યા, કે મહારાજનું ઠેકાણું નહીં, બધું વાપરી નાખે, કાંઈ રવા દે નહીં. મહારાજનો સ્વભાવ ને થારો, બધું કોકને દઈ દે, ઘરાણાનું વસ્ત્રને રૂપિયાને હોય તો કાયમ લાગે, બીજો યજ્ઞ કરવો ત્યારે માગવા નહીં, રાખી મેલો એમ. આવું કર્યું. બોલો હવે આમાં કા મારી તમારી વાત કરવાની, આ કાંઈ નાના હું ના નહીં. એણે એવું આપણને દેખાડવા નાટક કર્યું કે અમારે આવું કરતા નહીં, બાકી એને લોભ થોડા હોય. મારા ભાઈ કેવા મોટા ખેલ બહારો થયો. પછી મહારાજ પાસે આવ્યા ગઢપુરને, પછી સભા થઈને પછી ગોવિંદાનંદ સ્વામીને પૂછ્યું, યજ્ઞ કેમ થયો? મહારાજ યજ્ઞની તો શી વાત કરી, ફતે ફતે થયો, પણ તમે ન આવ્યા એટલી ખોટ રહી. તો મહારાજ કહે છે, કાંઈ વધ્યું ના રે, ના મહારાજ ધરની માટી ધર્મ હમાઈ ગઈ. ત્યાં સભામાં પર્વતભાઈની દીકરી બેઠી હતી ને ઊભી થઈ, સ્વામી મહારાજ આગળ ખોટું કેમ બોલો? આઠ જ વરણીઓ બાયુની સભામાંથી પડકારો કર્યો, ગોવિંદ સ્વામી ખોટું કેમ બોલો છો? નાના ભાઈને પૈસા મુકાવ્યા છે ને. બધી સભા જોઈ રહી કે કમાલ હો ગયા, અરે એ બચ્ચી ક્યાં કહે રહી હે. મહારાજ કે, સ્વામી ઓલી દીકરી શું કહે છે? તો કે એ હું કહેતી હતી, તમે એમાં રહીને બોલો છો. તમે મહારાજ કે તો હા છો સ્વામી, તમે અમને ઓળખો છો? તો ઓળખી તો અમથા તમારા સાધુ થયા છું. આવી જામીઓ, અને હવે તો આવું આપણું ધ્યાન કોણ રાખે? ગજબનો ખેલ થયો. કેવું શીખવાડે છે મહારાજ, કેવી લીલા, કેવો આનંદ, કેવા બધાને નિર્બંધ રાખે છે. કરવાનું બધું, બંધાવવાનું જરાય નહીં. આનું નામ સ્વામિનારાયણ સત્સંગ. હ, બધું જ કરવાનું અને બંધાવવાનું જરાય નહીં. જગને કરવાનો, મંદિરે કરવાના, ઉત્સવે કરવાના, સમયે કરવાના, અને ઘારી બરફી પેડા બધું ખાવાનું, ખીર બીર ખાવાની, પણ ક્યાંય મહારાજ સિવાય હેત નહીં થવા દેવાનું. લ્યો બોલો. તો પછી આનું નામ સ્વામિનારાયણીય સત્સંગ. વાત આમ છે, તમારા બધાને અરે મજા બહુ આવશે. આપણને ભાભા ગમે. શ્રીજી મહારાજે કેટલા ભાભા આપ્યા છે! તમારા જેવો એક ભાભો ન મળે. વાત કરો છો, ગોત્યો જડે નહીં. આમ તો અમે ગામડે જઈએ ત્યારે ભાભા ત્યાં ઘણા હોય છે. ડેલીએ, ઓટલે, પેડલે, ગામને પાદર, હનુમાનજીની ડેરીએ, ઓલકર ખૂણામાં, ઓલકર ખાંભે બેઠા હોય. પણ એનું વર્ણન તમારી આગળ કરવું તો તમને એમ થાય કે આબે હૂબ તમે લાવ્યા હો. ખાટલો ખાટલો ને પાંગે તૂટી ગયો લે, ઈને આમ સપડો લઈને બાંધી હોય, ત્યાં બેઠો બેઠો હોકો પીધો. હા હા હા, ક્યાં જન્મનો બિચારો આમ જોવા કુતરા તગડતો હોય. એને બદલે તમે ઈ કક્ષાના હતા, એમાંથી કેવા રૂપાળા ભગત થઈને આમ કપાળ તમારા ચંદન વાળાના, હા કપાળ ચંદન વાળાને, હાથમાં માળા, મનનો ચૂથે ચાળા, ઈ અમારા બાબા કુંડળ વાળા ભાઈ ભાઈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જેનું મન ન ચૂથે ચાળા, હો ઈ ભાભા કુંડળ વાળા ભાગી જાગ્યા. રાયબામાં કીધું ને કે ભાગશાળી હો દીકરા, ત્યાં મારી મોર ત્યાં તો બ્રહ્મ મોહલ્લા ઇનામમાં લીધું. એમ આ બધી વાત છે. વાલા ભક્તો, ગોવિંદાનંદ સ્વામીના યજ્ઞની વાત કરી મેં. ત્યારબાદ ફરી વાર મહારાજ ભુજ પધાર્યા અને હુતાશિનીનો સમયો કર્યો. પછી મહારાજ આધોઈ, ધમડકા અને ઠેઠ રાજકોટ થઈ સરદાર થઈને જહદણ પધાર્યા, અને જસદણમાં રાજા વાસુર ખાચરના દરબારમાં શ્રી હરિ ઉત્યા. આમ વાસુર ખાચર કોક, વાસુર ખાચર. સ્નાન વિધિ તથા ભોજન કર્યું અને એક પહોર દિવસ બાકી હતો ત્યારે શ્રી હરિ ચાલવા તૈયાર થયા. ત્યારે રાજા વાસુર ખાચર શ્રી હરિને પ્રાર્થના કરીને કહેવા માંડ્યા, અરે મહારાજ, અમારા ગુના માફ કરજો અને અંતકાળે કૃપા કરીને સહાય કરજો, મૃત્યુ વેળા મહાવહમી છે. ત્યારે શ્રીહરિએ એને બહુ સરસ વાત કરી. આ વાત ધ્યાનમાં લેજો, મારે ને તમારે કાળજે કોતરા જેવી વાત છે આ. મહારાજ કે દરબાર, એક વાત ધ્યાનમાં લ્યો, બસ અમારું આટલું માનશો તો અમે તમારું કલ્યાણ કરશું. કઈ વાત મહારાજ? દરબાર, આ જગતમાં જેટલા મનુષ્ય છે તે સૌને મોટા ભાગ્ય અધર્મ જ ગમે છે. તેમાં અમે અને અમારા સંતો તથા હરિભક્તો બધા ધર્મ પાળીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પવિત્ર જીવન જીવીએ છીએ, તે અમારા બધાના અમછે અમથા અવગુણો લે છે. સાંભળ્યું? અમારા ભક્તના અવગુણો બોલે છે, અમારા અવગુણો બોલે છે. તો એક વાત સાંભળો દરબાર, અમારો તથા અમારા કોઈ હરિભગતનો અવગુણ કોઈ તમારી પાસે આવીને એ અવગુણ ગાય, અવગુણ બોલે, તો તમારે તમારા દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી ક્યારે એ અવગુણ સાંભળવા નહીં કે. કમાલ કા નિયમ દયા. આપણે અવગુણ સાંભળીએ છીએ કોઈના? હા કે ના? ગમે ને, કોક કોકની નબળી વાત કરે, કોક કોકના સ્વભાવ અવગુણ વાસના હોય, સાચું, પણ આપણને આવીને કહેતા આપણને ગમે બહુ. કોકની નિંદા સાંભળવી બહુ ગમે, ગુણ સાંભળવા કરતા. મહારાજ કે તમારે કોઈ દિવસ અમારા સંતો હરિભક્તોના અવગુણ ક્યારેય ન સાંભળવા, બસ આટલો નિયમ જો તમે રાખશો વાસુર ખાચર, તો અમે તમારો અંતકાળ આવશે ત્યારે તમને તેડવા આવશું, તમારો ઉદ્ધાર કરશું. જે કોઈ પણ માણસ અમારા અને અમારા સંતોના તથા હરિભગતના ગુણ ગાય છે, ગુણ, તેનો અમે તરત ઉદ્ધાર કરીએ છીએ. સાંભળજો, ગુણ ગાય એનો ઉદ્ધાર કરીએ છીએ. આ સમયે અમે એવી ટેક રાખી છે માટે ઉદ્ધાર કરીએ છીએ. આ ભૂમિ ઉપર જે ગુણ ગ્રહણ કરનારા જીવ છે તે સૌનો ઉદ્ધાર કરવા તો અમે આવ્યા છીએ. ગુણ ગ્રહણ કરવા વાળાનો ઉદ્ધાર કરવા વાળા અમે, અવગુણ લેવા વાળાનો ઉદ્ધાર કરવા વાળા અમે નહીં. કે ગજબ કી બાત કે અમારા અને અમારા સંતો હરિભક્તોના જે અવગુણ બોલતા હોય, દોષો કહેતા હોય કે સાંભળતા હોય, એકલા બોલતા હોય એવું નહીં, સાંભળતા હોય, તેમનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. આવું કહી દીધું મહારાજ. અને તે અવગુણ બોલનારા કે સાંભળનારા બધા જ લોકો જમપુરીમ જાય. આપણે ઘણી વખત શું બોલીએ છીએ ખબર, મેં કાંઈ નહોતું, મેં કાંઈ કીધું નથી, સાંભળ્યું તો બોલતા તો પછી મેં સાંભળ્યું, ટેકો આવ્યો થોડું થોડા, હું બોલ્યો નહીં તો બચાવ બહુ સરસ આવડે. ઓલાને અવગુણ બોલવા માટે તૈયારી તેને કર્યો હોય, પાછો હોશિયાર બહુ હોય અમુક માણસ.
હમારે સંત હરિજન કે જે હી,
હમારે સંત હરિજન કે જે હી,
અવગુણ કહતા સુનત હૈ તે હી,
અવગુણ કહતા સુનત હૈ તે
હી, તાકો ઉધાર હો તન કબહી,
માટે ધ્યાન રાખવું. આપણે આટલી વાત કરી, શ્રીહરી જસદણ થી નીકળી પીપરડીમાં પધાર્યા, પછી રંગપુર ગામ ગયા, પછી બોટાદ આવ્યા, પછી સારંગપુર પધાર્યા, પછી કારિયાણી પધાર્યા. નિયમની એકાદશી થી અન્નકૂટ સુધી શ્રીહરી કારિયાણી રોકાણા, ઘણું રોકાણા. શ્રીહરીએ કારિયાણીમાં ભવ્ય યજ્ઞ કરાવ્યો અને દિવાળી તથા અન્નકૂટનો ઉત્સવ પણ કર્યો. ઉત્સવ પૂરો થયા પછી શ્રીહરીએ સંતોને ગામડે જવાની આજ્ઞા કરી અને હરિભક્તોને પોતપોતાને ઘરે જવાની આજ્ઞા કરી. તે સંતો અને હરિભક્તો કારિયાણીથી મહારાજની રજા લઈને ચાલ્યા. રસ્તામાં શ્રીહરીને સંભાળતા સંભાળતા જાય છે. એ વિશે ગ્રંથકારે એમ લખ્યું કે શ્રીહરીની મૂર્તિને સંભાળવામાં પરમ લાભ સમજતા હતા આ બધા હરિભક્તો સંતો, અને જેટલી મૂર્તિની વિસ્મૃતિ થાય તેને સૌથી વધારે મોટું નુકસાન માનતા, ગેરલાભ માનતા. હરિ કી મૂર્તિ સંભારના જોવું પરમ લાભ માનત સબ સોવું, વિસ્મૃતિ મૂર્તિ કી હોવત જીતના, વિસ્મૃતિ મૂર્તિ કી હોવત જીતના, પરમ અલાભ માનત જીતના. કમાલ છે, જો કમાલ, આ શીખ્યા જેવું છે. અને હવે પછી બહુ સરસ વાત કરી, મૂર્તિ સમાગમ સંત હિ કેરા. બે વાત ઉપર હરિભક્તોને બહુ તાન હતું, એક ભગવાનની મૂર્તિને અને બીજા સંતોના સમાગમને. તેઓ વારે વારે ચાહતા, તેઓ મૂર્તિના અને સંત સમાગમના વિયોગને ક્યારેય ચાહતા નહીં. જ્યારે તેમનો વિયોગ થઈ જાય ત્યારે તેમને સુખ શાંતિ રહેતા નહીં. મૂર્તિ ભૂલાઈ જાય યા તો સંત સમાગમ ન મળે ત્યારે એમને જરાય શાંતિ રહેતી નહોતી. બધા હરિભક્તો શ્રીહરિથી અને સંતોથી જુદા રહેતા હતા, છતાં તેમને પોતાના પ્રાણના પ્રણ પ્રાણ સમજતા, બોલો, અને એમને રાત દિવસ પોતાના હૃદયમાં ધારી રાખતા. શ્રીહરિ અને સંતોથી આમ તો બધા હરિભગત અલગ રહેતા હતા, પરંતુ પોતાના પ્રાણના પણ પ્રાણ સમજતા અને રાત દિવસ પોતાના હૃદયમાં આ વાતને સંભાળી રાખતા. પછી શ્રીહરિ કારિયાણીથી કુંડળ પધાર્યા, કુંડળથી સારંગપુર, સારંગપુરથી ઝિંઝાવદર, ઝિંઝાવદરથી ગઢપુર, ને વળી ગઢપુરથી બોટાદ આવ્યા, પછી પાછા નાગડકા, પછી લીમડી, અને પછી તમારા ઝાલાવાડ દેશમાં વઢવાણ પધાર્યા, ભાઈ વઢવાણ પધાર્યા. શંખ વગાડવો જોઈએ. આ ક્યાં વાગે છે? આ છે હું પણ નાળિયેર છે. હાલ વગાડ. અરે વાહ, વગાડે હો બાકી. મહારાજ વઢવાણ પધાર્યા. ત્યાંના શ્રીહરિની જન્મપત્રી લખનારા લાધારામ ઠક્કર વઢવાણ મહારાજની જન્મપત્રી લખી 42 ફૂટની લાંબી. તુલસી દવે, બેચરભાઈ, દેવકૃષ્ણભાઈ વગેરે હરિભક્તોએ મહારાજનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું. તુલસી દવેને ઘરે ઉતારો કર્યો, ત્યાં પ્રેમભાવથી જીમ્યા. પછી શ્રીહરિએ સત્સંગ મહિમા સમજાવતા એમ કહ્યું કે જેને સત્સંગમાં રુચિ થાય તેના દુઃખ માત્ર ટળી જાય, અને જેને જ્યાં સુધી સત્સંગનો અભાવ રહે છે તેને ત્યાં સુધી માઈક શરીર રહે છે, એને દિવ્ય શરીર મળતું નથી. એટલી વાત કરી શ્રીહરિ. ત્યાંથી મેથાણ પધાર્યા. શ્રીહરિ મેથાણમાં દરબાર પૂજાજીને ઘેરે ઉતર્યા, ત્યાં થાળ જમ્યા અને 2 દિવસ રોકાયા. ત્યાં વઢવાણના વિપ્ર બેચરજીભાઈ હતા, તે તુલસી દવેના યજ્ઞ બાબતના સમાચાર લઈ મેથાણ આવ્યા. પહેલાં કીધું તો એને યજ્ઞ કરાવવાનું, પછી ફરી ગયા. શ્રીહરિને બધી વાત કરી. ત્યાંના 2 અસુર કારભારી હતા, તે વાતમાં સ્પષ્ટ વિરોધી દેખાઈ આવ્યા. પછી 2ના ભૂંડે હાલે મોત થયા. તેથી શ્રીહરિએ કહ્યું, અમે વઢવાણ આવ્યા ત્યારથી જ અમને ખબર પડી ગઈ હતી કે ત્યાંના અમુક લોકો હારા માણસોને દેખી એમના ઉપર દ્વેષ રાખે છે. અધર્મ વંશનું નાનું એવું બીજ હોય તે પણ સંતો હરિભક્તોનો દ્રોહ કરાવે છે. અધર્મ વંશનું નાનું એવું બીજ દ્રોહ કરાવે. ભાઈ હવે સાંભળજો, સત્સંગમાં રહીને જે સંતો હરિભક્તોનો વારંવાર દ્રોહ કરતા હોય, પાછા હરિભગત થઈ, સાધુ થઈ, આચાર્ય થઈ સત્સંગમાં પીડ્યા હોય ને પાછા દ્રોહ ચાલુ રાખે, તેઓ એવી કુશળતાથી દ્રોહ કરે છે, સાંભળજો, આ બધાને એવી કળા આવડતી હોય દ્રોહ કરવાની કે તે લગારી કોઈને ક્યારેય દેખ્યામાં આવે નહીં. બોલો, એને ન ખબર હોય. સૂક્ષ્મ દ્રોહ ચાલુ જ રહેતો હોય. ભાગ્યશાળી હોય એ દ્રોહ રહી જીવન જીવે, બાકી દ્રોહ થયા વગર હાંજ પડે એ તો અજબ ગજબની ભગવાનની કૃપા છે, બાકી પડે નહીં. 10-20 સંતો હરિભક્તોના અપાર ગુણ ગાય, જોજો. વળી કોઈ દિવસ કોઈએ સાંભળ્યું ન હોય એવી બધી વાતો કરે, એવા જ બીજા ગુણો પણ સંતો હરિભક્તોના ઠેક ઠેકાણે લોકો આગળ ગાય બોલે, પણ સમયને જોયા વિના અભાવ ગુણને બોલે નહીં. બહુ સમય જોઈને અભાવ ગુણ બોલે. ગુણોને કહેતા કહેતા જ્યારે અભાવ ગુણ કહેવાનો બરાબર સમય આવે ત્યારે લોટમાં મીઠું નાખે એટલું અભાવ વચન બોલે, બીજાને ખબર પણ પડે નહીં. એ રીતે બીજાના અવગુણ અભાવને દેખાડી દે છે. જે સંતો અને હરિભક્તો સરળ સ્વભાવના હોય છે તેમને એવું કહેતા બોલતા આવડે નહીં બિચારાને. બોલો, ઝેર નાખીને વ્યો જાય. પરસ્પર દ્રોહની ભાવના રાખ્યા વિના જે જે સાધન કરવામાં આવે તે બધા જ સત્ય છે અને સફળ થાય છે. બાકી અરસપરસ રાગ દ્વેષ રાખી, દ્રોહ રાખીને જે કાંઈ સાધનો કરવામાં આવે છે એ બધા સાધન અસત્ય થઈ જાય છે, નિષ્ફળ જાય છે. ભાઈ મેથાણથી શ્રીહરિ મચ્છિયા વાવ્યા, ત્યાંથી દભાણ, પછી પીજ, પછી નડિયાદ ગયા ને ઉમરેડ ગયા ને વડતાલ થઈ સંજાયા ને વડોટવા ને ચાંગા થઈ રવણ પધાર્યા. આ બધું વિચરણ છે ચરોતરનું. અહીં પિરાણાની ગાદી, એના ઉપર એક નારાયણદાસભાઈ બેઠા હતા, એને બધા કાકા કે, પિરાણીની ગાદી રોણમાં. એ નારાયણ કાકાને શ્રીજી મહારાજે સમાધિ કરાવી પિરાણા પંથના ગાદીપતિને. મૂળ એવું હતું કે એના આગલા ગુરુ કહી ગયેલા કે અહીં આવીને કોઈ આ ગાદીમાં બેસી જાય તેને તમારો ભગવાન સમજો. મહારાજ જઈને બેસી ગયા, ત્યારે નીચે થયો ને સમાધિ કરાવી મહારાજને, પાકું થઈ ગયું. હવે એ ભગવાનના આશ્રિત થયા. મહારાજે એમને સાધુ કરી નાખ્યા, અલ્ફી પહેરાવી દીધી, તેથી એના આશ્રિતોએ વિરોધ કર્યો ને મોટો ટંટો થયો. એટલે મહારાજે તેમને કલ્યાણનો કોલ આપીને પિરાણાની ગાદી સંભાળવાનું કહ્યું કે હવે તમે અલ્ફી કાઢી નાખો, નાની કાકા થઈ જાઓ ને એને ગાદીમાં બેસજો, અંતકાલે તેડવા આવીશ, સાના માના ભજન કરજો, હજી એ ગાદી હાલે છે. પછી એમ બધું પડ્યું મૂક્યું ને, શું ટંટામાં આ બધું કરવાનું. પછી શ્રીહરિ ત્યાંથી નીકળી ગયા. સુંદરણા ગયા, ઊંટવાડા ગયા, બુધેજ, મોરજ, સિંજીવાડા, પ્રિયજ, દોધારી, ખડે, મોટા કલોદરા છઈને કૌકા પધાર્યા. કૌકામાં શ્રીહરિ મોટા જીવરામ જાની નામે કહેવાતા વિપ્રને ઘેરે ઉતર્યા. શ્રીહરિની વાતોના પ્રતાપથી ઘણા લોકો સત્સંગી થયા કૌકામાં. શ્રીહરિ એમને કહ્યું, અમે જે ગામમાં યજ્ઞ કરીએ ત્યાં તમે ઘઉં ભેળા કરીને લાવો તો અમે યજ્ઞનું નક્કી કરીએ. બોલો. કૌકાવાળાને કહ્યું, ઘઉં લઈને આવો તો જગન કરી. હો બોલે, આ બહુ રાજી થઈ ગયા. અરે મહારાજ, યજ્ઞની આ સેવા તમે અમને આપી? આહા, અમે ધનભાગ થઈ ગયા, જરૂર ઘઉં લાવશું. ત્યારે શ્રીહરિ એમને કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાતો નથી. સત્સંગ કરવા છતાં જો તેને મહિમા ન સમજાય તો તેણે કરેલા બધા સાધન વ્યર્થ થઈ જાય છે. ફરી વાર બોલું કે તમારે ગળે ઉતરી ગયું? સત્સંગ કરત મહિમા ન પાયે. સત્સંગ ખૂબ કર્યો પણ જોઈએ એવો મહિમા ન થયો તો એના બધા સાધન ફેલ ગયા કહેવાય, ફેલ. મહિમા વિન મેરું સમ હોવે, મહિમા વારે તેહી અણુ સમજો. એ મહિમા વિનાના સાધન અથવા એની મોટા મોટા જબર મેરુ પર્વત જેવડી હોય તોય પણ જેને ભગવાન અને સંતો ભક્તોનો મહિમા છે એવા મહિમા વાળા ભક્તો, ઓલા મહિમા વિનાનો ગમે એવો મોટો હોય ને તોય એને અણુ જેવડો જ માને. હવે સાંભળજો, કઠણમાં કઠણ વાત શું છે? કઠણમાં કઠણ વાત તમને અનુભવે, મને અનુભવે. કઠણમાં કઠણ વાત તો એટલી જ છે. કેટલી બોલો તો, કેટલી? જેમ છે એમ યથાર્થ મહિમા સમજવો. જોજો, આપણા બધા મી ખોટ છે. જેમ છે એમ ભગવાનનો સંતો ભક્તોનો મહિમા આપણે હજીય સમજી શક્યા નહીં હોઈએ, માટે એ કઠણમાં કઠણ વાત છે. અને આ સત્સંગમાં એ મહા મોટો ભાગ્યશાળી થઈ ગયો કે જેને જેમ છે એમ ભગવાનનો સંતો ભક્તોનો મહિમા ગળે ઉતરી ગયો, સમજાઈ ગયો, આવી ગયો, એ ફાવી ગયો. કઠિન મે કઠિન બાત હૈતા જી 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 હૈ કઠિન મે કઠિન બાત હૈ એતા
કઠિન મે કઠિન બાત હૈ એતા
યથાર્થ મહિમા જાન ન દેતા
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 રાત દિન રહે સો
દિન દિન મહિમા અધિક રહે સો
અધિક રહે સો
અધિક રહે સો.
હા, થોડું ધ્યાન દીજો, સારો પોઈન્ટ આવે. પહેલી વાત તો એ, કઠણમાં કઠણ શું છે? જેમ છે એમ યથાર્થ મહિમા ભગવાન સંતો ભક્તોનો સમજી લેવો, ગળે ઉતારી જાઓ, આ કઠણમાં કઠણ છે. કઠણમાં કઠણ એટલા માટે કે લાખ હરિભગત હોય એમાં બે પાંચ જણાને માંડ જેમ છે મહિમા સમજાણો હોય, થયો હોય, ગળે ઉતર્યો હોય, બાકીના બધાને હલવાણો હોય, આ નથી ઉતરતો. શ્રીહરિએ કહ્યું કે રાત દિવસ સાથે રહેવા છતાં, ભેળા રહેવો રાત દિવસ છતાં પણ રોજ બરોજ મહિમા અધિક 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 વધતો જ રહે એવા અત્યારે ઘણા હરિભક્તો આ સત્સંગમાં છે. આવું શ્રીજી મહારાજના કાળની વાત છે, આપણે ભાગ્યશાળી છે, આપણે ગણાય છે. તેવા હરિભક્તોને માટે થઈને જ વારંવાર સત્સંગમાં ફરવાનો અમે નિર્ધાર કર્યો જ કે આવા જેને દિવસે દિવસે મહિમા વધે, રાતે નો વધે એટલો દિવસે મહિમા વધે, દિવસે નો વધે એટલો રાતે મહિમા વધે, દિવસે મહિમા નો વિચારે એટલો રાતે વિચારે, રાતે નો વિચારે એટલો દિવસે વિચારે, રાતે નો ગાય એટલો દિવસે મહિમા ગાય, દિવસે નો ગાય એટલો રાતે મહિમા ગાય. બોલો. હા, હરિભગત આવવા માટે મહારાજ કે અમે વિચરીએ છીએ. આટલી વાત કરી શ્રીહરિ કૌકાથી જેતલપુર આવ્યા. જેતલપુરમાં શ્રીહરિએ 18 દિવસનો અદભુત મોટો વિષ્ણુ યાગ કર્યો. એટલે કૌકાવાળા ઘઉં લાવ્યા. વાલા ભક્તો, અને આ યજ્ઞમાં એક દિવસ કીચક નામનો એક બ્રાહ્મણ આવ્યો છે. એનું મૂળ વંશીધર નામ છે. મધ્ય માસનું ભક્ષણ કરનારા આ બ્રાહ્મણનું ભગવાન શ્રીહરિએ જાહેર સભામાં ખંડન કર્યું, કરાયું, ભાગી ગયો. અને વાલા ભક્તો, આ યજ્ઞ પ્રસંગે એક દિવસે ત્યાંની પ્રસિદ્ધ વેશ્યા લક્ષ્મીબાઈને શ્રીહરિએ ઘઉં દળવા આપ્યા. એને એને હાથે દળ્યા, દળીને લોટ લાવીને પરપોલા બતાવ્યા. અને મહારાજે જેતલપુરની વેશ્યા લક્ષ્મીબાઈનું કલ્યાણ કર્યું. જેતલપુરમાં યજ્ઞ પૂર્ણ કરી શ્રીહરિ ગઢપુર પધાર્યા. ચાર માસ ગઢપુરમાં અભલ ખાચરના દરબારમાં રહ્યા અને પ્રાગજી પુરાણી પાસે આખું વ્યાસકૃત મહાભારત સાંભળ્યું. ગઢપુરમાં શ્રીહરિ મહાભારતની કથા સાંભળતા અને તેના ઉપર વાતો કરતા તેને ગ્રંથકારે અહીં વણી લીધી છે. શ્રીજી મહારાજે મહાભારતનો સાર કાઢ્યો. તમારે સાંભળવો છે? તૈયાર? મહાભારતનો સાર. મહારાજ કે, ચાહે એવો કોઈ ગમે એવો માણસ હોય, પણ તે જો સાચો થઈ સત્સંગના વર્તમાન નિયમોને દઢતાથી પાળી હરિભગત થાય. એક પહેલી વાત, ગમે એવો ખરાબ હોય જે હોય તે, પણ જો એ સત્સંગ કરે, વર્તમાન ધારે, નિયમ પાળે, કંઠી પહેરે અને હરિભગત થાય. હવે સાંભળજો, હરિભગત થઈ ગયો એટલું થઈ ગયું બરાબર, અને તે સંતોનો ગુણ જ ગ્રહણ કરતો રહે. નંબર ટુ શું કરે? એ હરિભગત તને નથી કીધું, આપણને હોય તેને, આપણે બીજા સંતોના ગુણ જ ગ્રહણ કરો, ગુણ જ ગ્રહણ કરતો રહે. આ બે તો શું થાય? તો કે તો તે સંત જેવો થઈ જાય. પહેલા ગમે એવો હોય, પછી હરિભગત થાય, પછી સંતોના ગુણ લેલે જ કરે, તો પછી સંત જેવો થઈ જાય. સાંભળજો, અને તેમજ એના બધા દોષ માત્ર ટળી જાય છે. આગળ વિદ્યા, ગમે તેવો હતો, હરિભગત થયો, ગુણ ગાવા માંડ્યો, સંત જેવો થયો, અને એના બધા દોષ ટળી ગયા, અહીંયા સુધી ભૂગી ગયો. હવે કે છે, અનંત મહાન ગુણોને પ્રાપ્ત કર્યા. હવે આ અનંત મહાન ગુણોને પ્રાપ્ત કર્યા પછી પણ જોજો, પછી પણ જે દાસ ભાવે વર્તે છે, આટલું થયા પછી પણ બધા ગુણ આવી ગયા, દોષ ટળી ગયા, મહાન ભગત થઈ ગયો, પછી પણ હું રહેવાનું દાસ? મહાભારતનો સાર છે. પછી પણ જે દાસ ભાવે વર્તે છે, તો તે વધતા 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 ઘણો જ આગળ વધી જાય છે. દાસ ભાવે વર્તે તો ઘણો જ આગળ વધી જાય છે, અને જ્યાં સુધી દાસ ભાવ રહે છે ત્યાં સુધી તે ક્યારેય ઘટતો નથી. મહાભારતનો સાર, ક્યારેય ઘટતો નથી. જ્યારે ભગવાન તથા ભગવાનના સંતોની સેવા કરોડો કલ્પ સુધી કરે, ભગવાનને ભગવાનના સંતોની સેવા કેટલો કાળ? આ ખાલી દિવાળી ઉપર થોડા દી નહીં, કરોડો કલ્પ સુધી કરે, તેમ છતાં દિલમાં તેમની સાથે ક્યારેય બરોબરીયાપણું લાવે નહીં. સંતો ભક્તો સાથે ક્યારેય અમહિમા થવા દે નહીં, બરોબરીયાપણું આવવા દે નહીં, પરંતુ દાસનો દાસ થઈને રહે એ જ શ્રેષ્ઠ હરિભગત છે. આ છે મહાભારતનો સાર. દાસનો દાસ રે, ગમે એવો માન બને તો દાસ રે, બરોબરી આપણું થાય જ નહીં, અને પોતાથી કોઈને નાના કે પોતા જેવા માને જ નહીં, બધાને મોટા જ માને. આ મહાભારતનો સાર. અને જે જેમ જેમ પોતામાં ગુણ આવે, જેમ જૂનો થાય, ભણે ગણે, વિદ્વાન થાય, થોડુંક શીખે, વગાડે, વાંચે, ગાય, પાંચ માણા પૂછે, માને, એમ જેના દિલમાં માન આવે અને જેની આગળથી જેની કૃપાથી આ બધું શીખ્યો, જાણ્યું, ભણ્યો, એની જ સાથે હવે પોતે સમકક્ષ થવા માંડે, બરોબરી આપણું કરવા માંડે. મહારાજ કહે, એવાનો વિશ્વાસ ક્યારેય કરવો નહીં. હરી કહે, કબહુ ન કરના એસે કો વિશ્વાસ, વિશ્વાસ કરના દાસ કો ભારત કે યહ ભાષ. મહારાજ કે, ભારતનું અમે આ ભાષ્ય કર્યું, હે કે એવા જે હોય બરોબરીયા પૂરું કરીને બેહે, એવાનો ક્યારે વિશ્વાસ કરવો નહીં, અને એવા ન હોય એનો વિશ્વાસ ક્યારે છોડવો નહીં દાસનો. આવો સિદ્ધાંત આ મહાભારત ગ્રંથ કહે છે, એમ શ્રી હરિ કહેતા હતા. ચાર મહિના કથા સાંભળી અભલ દરબાર ને ત્યાં મહાભારતની, પછી સાર કાઢ્યો શ્રી હરિ. હવે ગઢપુરથી જેઠ મહિનામાં ચાલ્યા તે પાછા બોટાદ આવ્યા, પછી નાગડકા, શિયાણી, દેવળિયા, દદુકા થઈને મચ્છી આવ ગયા, અને ત્યાંથી મહારાજ જેતલપુર પધાર્યા. શ્રીહરિએ ત્યાંથી પત્ર લખી સંતો હરિભક્તો અને બધાને જેતલપુર તેડાવ્યા. જેતલપુરમાં એક ગોસાઈ કપટ કરી શ્રીહરિને મારવા આવ્યો. તે નજીક આવ્યો ત્યારે શ્રીહરિ પાટ ઉપરથી નીચે ઉતરી ગયા. દરબાર મુળુભાઈ એને પકડી લીધો, હાથમાંથી કટાર ખૂંચવી લીધી. ત્યારે શ્રીહરિએ કહ્યું, મુળુભાઈ જવા દીધો, એને મારશો, છૂટો કરાવી દીધો. બોલો, આ રીતે શ્રીહરિએ તેને ક્ષમા આપી. તેનું વર્ણન કરતા મુક્તાનંદ સ્વામીએ શ્રોતાઓને કહ્યું કે સર્વ રીતે સમર્થ હોવા છતાં જેટલી જરણા થાય, સહન કરાય, ક્ષમા આપી દેવાય, એટલી એમાં મોટપ કહેવાય. જોયો, સહન કરે એ મોટો, સહન કરાવે એ નાનો, અને એ જ મોટાની મોટાઈ છે જે બધાનું સહન કરે, કોઈને સહન કરાવે નહીં. કાંઈ ચાલે નહીં અને જે સહન કરે છે એ કાંઈ મોટાઈ નથી યાર, એ મોટાઈ ન કહેવાય, એ તો પરિસ્થિતિ કહેવાય. બધા જ સત્પુરુષો એમ કહે છે કે ક્ષમાના જેવી કોઈ પ્રભુતા નથી, ક્ષમા જેવું કોઈ સામર્થ્ય નથી, ક્ષમા જેવી કોઈ મોટાઈ નથી. પ્રભુતાના મુખ્ય લક્ષણ જ એ છે કે સમર્થ હોવા છતાં ક્ષમા કરવી, ખમી ખાવું, સહન કરવું. મારા જેતલપુરમાં 4 દિવસ રહીને ખોખરા મેમદાવાદ પધાર્યા. ઓલી જબરી લડાઈ આવી ખોખરા મેમદાવાદની, પ્રસિદ્ધ લડાઈ, મોટો ડખો થયો હતો ભાઈ. શ્રીહરિ ખોખરા મેમદાવાદમાં નથુભાઈ ભટ્ટ મેવાડા વિપ્ર હતા, એને ઘરે ઉતર્યા હતા. સંતો બધા કાંકરીએ ઉતર્યા હતા. શ્રીહરિના ઉતારે સૌ સંતો દર્શને આવતા હતા, અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ કરવા જતા. બરોબર વૈશાખ વદી એકાદશીનો દિવસ હતો. શ્રીહરિ એવું બોલ્યા, અમે ઘણા શ્રેષ્ઠ યજ્ઞ કરી લીધા છે, હવે નર્મેદ યજ્ઞ થશે. ત્યારે સંતોએ કહ્યું, અરે મહારાજ, જીવ પ્રાણી માત્રની હિંસા કરવાની તો આપ ના કહો છો, તો પછી નર્મેદ યજ્ઞ કેમ થઈ શકે? સંતો, નર્મેદ યજ્ઞ થશે અને તમને એ દેખાશે. સંતો કાંઈ સમજ્યા નહીં, પછી ઝોળી માગવા ગયા અમદાવાદમાં. તડકો કે મારું કામ. સંતો 400 જેટલા હતા, જુદા જુદા પ્રાંતમાં લોટ માગતા બીજા મહારાજની આજ્ઞે, અને ભેગા થઈને મહારાજ પાસે જતા હતા ખોખરા મેમદાવાદમાં. અને એમાં સંતોને અસુરોએ આંતર્યા અને પકડીને મારીને બધાને એના થાનમાં લઈ ગયા, અને ત્યાં બહુ માર્યા. બધાને વાંકા ઊભા રાખીને મોટું લાકડું વારી મૂકીને પછી માથામાં માર્યા, બહુ માર્યા. એક સાધુ છટકીને મહારાજ પાસે આવ્યા, નિષ્કળાન સ્વામી એમ કહેવાય છે, બહુ માર્યા. મુખીએ જઈને સંતોને છોડાવ્યા. સંતો શ્રીહરિ પાસે આવ્યા ત્યારે સંતોની પીઠ અને માથા ઉપરથી લોહી વહેતું હતું. આ જોઈને શ્રીહરિની આંખમાંથી આંસુ આવ્યા. પછી બધા સંતોને મહારાજે કહ્યું, સંતો તમે સુરત જતા રહ્યા, અહીં રહેવું નથી. બધા સાધુને તત્કાળ સુરત રવાના કર્યા, 400 સાધુને. અને પછી ક્ષત્રિયોને બધા ભેગા થઈને બેઠા, ને પછી બધા દરબારો કહેવા માંડ્યા, મહારાજ અમારા વાલા સંતોને માર્યા, હવે તમે અમને કંઈક છૂટ આપો. પછી મહારાજે આંખમાં સમજાવ્યા. પછી મહારાજ એ બ્રાહ્મણને ઘેરે જમવા બેઠા. પછી બીજે દિવસે સવારે શ્રીહરિ હથિયારબંધ પાર્ષદો સાથે કાંકરિયા સરોવરે સ્નાન કરવા જાય છે, ત્યારે મહારાજે કીધું કે બુઢા બાળક કોઈ હારે આવશો નહીં, અને હથિયાર વિનાના કોઈ આવશો નહીં, હથિયાર લઈને હાલો બધા. પછી કાંકરિયા ગયા, ત્યાં સ્નાન કર્યા, પછી સભા કરી, પછી પાછા ઉતારે પધાર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી ખોખરા મેમદાવાદ ગામની બહાર સભા કરીને બેઠા હતા, અને મહારાજ અંદર ગામમાં વૈયા ગયા નતુ ભટ્ટને ઘરે. બધા કાંઠી દરબારો હારે છે. અને એ જ વખતે આસુરી વૈરાગ્યોએ પ્લાન કર્યો અને 4000 બાવાઓ, કેટલા, 1000ની 4 ટુકડી કરી અને 4 દિશાથી ગામ ઘેર્યું. આવી મોટી ધમાલ થઈ. મુક્તાનંદ સ્વામી બહાર બેઠા છે, ત્યાં ઝુંડ આવ્યું એક, અને સ્વામીને મારવા માટે. અને આ ખબર પડી એટલે મુક્તાનંદ સ્વામી પોથી બોથી મૂકીને ભાગ્યા. એમની હારે જે સાધુ હતા એ બધા ગામમાં કે જો ગામમાં ક્યાંક ગરી જાય તો બચી જાય, પણ આ લોકોની આગળ બંદૂકો હતી. સમજ્યા, માંડ્યા ભડાકા કરવા, અને સંતો માંડ્યા ભાગવા. અને હરિભગત બહેનો જે હતી સભામાં એને ખબર પડી કે આમને સાધુને મારી દેશે, એટલે બાયો પછી સાધુને ઘેરી વળી મુક્તાનંદ સ્વામીને. એને પછી બાયોને તો ગોળી મારે નહીં. પછી એ રીતે મુક્તાનંદ સ્વામીને એને બાયોએ ઘેરી લીધા અને સ્વામીને એક ઘરમાં લઈ ગયા. અને આ રીતે સંતોને બહેનોએ બચાવ્યા હતા કોકરામ અમદાવાદમાં. ગોળીનો વરસાદ વરસાવ્યો પણ કોઈને ગોળી વાગી નહીં. એ વખતે હરિભક્ત બાઈઓએ સંતોને બચાવી ઘરમાં પૂરી દીધા અને વાઘણીની જેમ સુરવીર થઈ ગઈ અને અસુરોની હામે બાયું થઈ અને અસુરોને હઠાવ્યા. અને ત્યાંથી આ બધા ભેગા થઈને શ્રીહરિ પહેલાં નથુ ભટ્ટને ઘરે જમતા હતા ને ઉતારે ત્યાં આવ્યા બધા હથિયારો લઈને. નથુ ભટ્ટને ખબર પડી એટલે તરત બહાર આવ્યા અને આ બધું ટોળું જોયું એટલે સામે હાથ જોડીને કહે છે, તમને આ શોભે નહીં મહાત્માઓ પાછા વળો. તો કે નહીં, સ્વામિનારાયણને બહાર કાઢો મારવા. તો કે થાય નહીં, તમે પાછા વળી જાઓ. સ્વામિનારાયણ એકલા નથી, એમની આરે દરબારો છે, કાંઠી દરબારો છે. પછી બધા દરબારો ભેગા થઈ ગયા અને આ સામે આ સેના ઊભી હતી અને આ મુખી સમજાવતા હતા, નથુ ભટ્ટ સમજાવતા હતા. એમણે એમ કીધું કે મારી લાજ ખાતર પાછા વળો, ન માન્યા. પછી એણે એમ કીધું કે મારી એક નાની દીકરી છે, એને હું તમારી સામે અહીંયા પટકાવીને મારીશ જો તમે પાછા નહીં વળો તો. ત્યારે અસુરો બોલ્યા, અમે એમ કરવાથી ડરવાના નથી ને આજ પાછા વળવાના નથી. પછી ખોખરા ગામના મુખીને બોલાવ્યા કે તમે જટ આવો મોટા માણસ, આ તો બહુ ધમાલ થઈ જાય. મુખી આવ્યા, મુખી આ લોકોને બહુ વાર્યા, હું આ ગામનો મુખ્ય છું, આગેવાન છું, અમારા ગામમાં તમારે ઝઘડો કરવો નહીં. તોય વૈરાગી માન્યા નહીં અને એક વૈરાગીએ મુખીના ઉપર તરવારનો ઘા કર્યો. એટલે આપણે એક દરબારે તરવાર ઝીલી લીધી, મુખીને વાગ્યો નહીં. પછી શ્રીહરિએ જમતા જમતા ઈશારો કરી દીધો કે હવે હદ બહાર થઈ ગઈ છે, માટે તમે સેવા કરો. પછી શ્રીહરિને આજ્ઞા લીધેલા ક્ષત્રિયો આ વૈરાગી અસુર બાવા ઉપર તૂટી પડ્યા અને અસુરને માર્યા. ચાર મોટા મોટાને ન્યાયના ચોકમાં કાપ્યા, બીજા કેટલાય મર્યા અને પછી બધાય ભાગ્યા. ખોખરા મેમદાવાદમાં આવો મોટો નર્મેધ યજ્ઞ થઈ ગયો. પછી શ્રીહરિ ખોખરા મેમદાવાદથી નીકળી વહેલાલ આવીને રહ્યા. વહેલાલથી શ્રીહરિ સલકી ગયા ડાંગરવા, ભંકોડા, આડેસર, સણવા થઈને સાપર પધાર્યા. ડાંગરવાના અગ્રાજી ને અમરાજી બધા લડાઈમાં હતા, બહુ ઝાઝા હતા હરિભગ. પછી સાપરમાં શ્રીહરિ રાજા સામંતસિંહ જાડેજાને ઘેરે ઉતર્યા. આ સામંતસિંહ રાજા વેદાંતી હતો અને મહાજ્ઞાની ને અભ્યાસી હતો. એમને આંખે દેખાતું નહોતો, આમ તો આંધળો હતો. તેમણે શ્રીહરિનું પૂજન કરી અને કહ્યું, આપ અહીંયા રહેવાનો કોલ આપો. એને કાંઈક મારા જ્યારે ખબર નહીં, આમ કાંઈક બહુ અંદરથી સારો ભાવ લાગ્યો નહીં, પણ કે આ રોકાવાનો કોલ આપો. ત્યારે શ્રીહરિએ કહ્યું, અમે તો નિર્બંધ છીએ, જેની જેટલી ભક્તિ હોય તેટલા અમે ત્યાં બંધાઈએ છીએ, ભક્તિ વિના અમે ક્યાંય બંધાતા નથી. અને અમારી સાથે હેત રાખનારા જે ત્યાગીને ગ્રસ્તો છે તેમને અમે અમારી જેવી રુચિ હોય તે પ્રમાણે ચલાવીએ છીએ, એની રુચિ પ્રમાણે અમે એને ચાલવા દેતા નથી, અમારી ઈચ્છા પ્રમાણે અમારા સંતો ભક્તોને અમે ચલાવીએ છીએ, અને જે અમારો વિશ્વાસ રાખે છે તેને અમે મોક્ષ કરવાનો કોલ આપીએ છીએ, જેને અમારો વિશ્વાસ નથી અમે એની આશા રાખતા જ નથી, આવું કહી દીધું. અને આ દરબારે ચોકી બેહાડી દીધી, મહારાજને નહીં જવા દેવા હારું. શ્રીહરિ પછી વહેલી હવારે ઉઠી ચોકીદારને છેતરી અને સાપરથી સીધા હાથ ધોઈ ગયા એના હાથમાં નો રહી. ત્યાંથી મહારાજ ધમણકા પધાર્યા અને ત્યાંથી ભગવાન કચ્છ દેશના ભુજના હરિભક્તો શ્રીહરિના દર્શને આવ્યા ભીમ એકાદશી દિવસે. અને ત્યાંથી મહારાજ ધમણકા પધાર્યા. આ સાથે 12મું પૂર્ભાઈ પૂરું થાય. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે દ્વાદશ પૂર સમાપ્ત સહજાનંદ સ્વામી મહારાજ.